29મા પ્રકરણમાં આજે મિત્રો જોઈશું પ્રારબ્ધનો પરિહાસ. સ્ટેશન ઉપર આસમાની સુલતાની જેવો અણધાર્યો બનાવ બની ગયો. હિન્દના વડા હાકેમના એજન્ટે રમકડાની રેકડીવાળા સાથે વાતચીત કરી. ઘણા લોકોને તો સગી આંખે આ દ્રશ્ય જોયું હોવા છતાં સાચું લાગતું નહોતું. આવડો મોટો લાટ સાહેબ ઉઠીને કિલ્લા જેવા મુફલીસ માણસ સાથે વાત કરી. ન ભૂતો ન ભવિષ્યથી જેવી આ ઘટના અંગે સૌ પોતપોતાના મન ફાવતા અનુમાનો કરતા હતા. એ તો ગોરા સાહેબને આ મહુવાના રમકડાની કારીગરી ગમી ગઈ ને એટલે રેંકડી પાસે ઉભીને કંઈક પૂછતાછ કરી હશે. નારાયણા, વિલાયતના રમકડા પાસે આ આપણા કાઠિયાવાડી રાકડા સી વિશાજમાં? કારણ તો કંઈક બીજું જ હશે. અરે કિલ્લાને હજી તમે ઓળખતા નથી, કંઈક બખંડ જંતર કર્યું હશે ને વાંકમાં આવ્યો હશે એટલે ગોરા સાહેબે ઠપકો આપ્યો છે. કિલો છે તો અકડલ ઘડ્યો, પણ કંઈક વાંકમાં આવી ગયો હશે. અરે ભલો હશે તો રેલ ખાતાને રજા ચિઠ્ઠી કઢાવ્યા વિના સ્ટેશન ઉપર રેંકડી ફેરવતો હશે એટલે ઠેઠ એજન્સી સુધી એના રિપોર્ટ થયા હશે. લોકોએ તર્ક વિતર્ક કરવામાં કશું જ બાકી ન રહ્યું. નવરા માણસોના કુતૂહલને વધારે ઉત્તેજે એવી ઘટના તો એ બની કે પોલિટિકલ એજન્ટ કિલ્લા સાથે વાતચીત કરી ગયા અને એને બીજે જ દિવસે કિલ્લો દેખાતો બંધ થઈ ગયો. એની રેંકડી તો રાબેતા મુજબ દાવલસા ફકીર અને ભગલા કાંડાને સંયુક્ત કબજામાં જ રહી, પણ રેંકડી પર કિલ્લાએ ઢાંકેલું શણિયું આ બેમાંથી એકય સાથીદારે પાછું સંકલિત થઈ. રમકડા ખરીદવા માટે કોઈ ગ્રાહક આવી ચડે તો પણ ચરસ ફૂંકતો ફકીર પારકી થાપણને અડકવાને જ ના પાડતો. કિલ્લા ભાઈ કો આને દો, માલ ઉસ્કા હૈ હમેરા નહીં, એ એક જ જવાબ આપતો. સામો પૂછે પણ કિલ્લો ક્યાં છે ત્યારે ફકીર અપીણના ગહેનમાં અજબ લાપરવાહીથી ઉત્તર આપતો, ખુદા કો માલૂમ. ઉલિયા ફકીરનો આવો મભમ જવાબ સાંભળીને પૃચ્છકોનું કુતૂહલ શમવાને બદલે બમણું ઉશ્કેરાતું. લોકોની શંકાઓ વધારે ઘેરી તો એ કારણે બની કે કિલ્લો એની ઓરડી ઉપર પણ દેખાતો બંધ નહોતો. આઠે પહોર ઉગાડી દેરતી ઓરડી પર એનો માલિક ઉપરા ઉપર બે દિવસ સુધી ફરક્યો નહીં ત્યારે પાડોશીઓએ પોતાના પડોશી ધર્મ બજાવીને ઓરડીની સાંકળ વાસી દીધી. ગોરા સાહેબે કિલ્લાને કોઠીની કચેરીએ હાજર થવાનો હુકમ કર્યો તો ખરો, રેકડીની પડખે ઉભેલા પોલીસે કાનો કાન સાંભળ્યું હતું. જાણ ભેદવો કલ્પનાની સહાયથી કિલ્લાનું પગેરું કાઢવા મથતા હતા. કોઠીમાં ગયો તે કોઠીમાં જ રહી ગયો કે શું, કે પછી એજન્ટ સાહેબે હાથકડી પહેરાવીને હેડીમાં ગાલી દીધો, કે પછી કાળે પાણીએ ધકેલી દીધો? બોલો પૂછું કિલ્લાનું ભાઈ, કાંઈ કાળા ધોળ્યા કર્યા છે તો ભોગવવા પડશે. આવા શંકા ઘેરા વાતાવરણમાં જ ચંપાને મેંગણી મૂકી આવીને પાછા ફરેલા મનસુખભાઈએ કિલ્લાની તલાશમાં સવાર સાંજ સ્ટેશન ઉપર અને સ્ટેશનથી કિલ્લાની ઓરડી સુધી ધક્કા ખાવા શરૂ કર્યા. કિલ્લાના પરિચિતો એમ સમજ્યા કે મનસુખભાઈ જેવા મોટા શેઠ રોજ ધક્કા ખાય છે એ કિલ્લા પાસેથી કશું વસૂલ કરવા આવતા લાગે છે. જરૂર કિલ્લાએ કાંઈ કબાડું કર્યું છે, કોઈકની માલ મિલકત ઓળવી છે, ક્યાંક હડફો પાડ્યો છે અથવા હાથ ફેરો કર્યો છે, નહીતર ઘરબાર રેંકડી બધું રેડું મેલીને એકાએક પોબારા ગણી જાય ખરો. મનસુખભાઈ તો કિલ્લાને મળવાની એવી ચટપટી લાગી કે સવાર સાંજ ઉપરાંત બપોર ટાણે પણ કિલ્લાની ઓરડીએ આંટો ફેરો ફરવા માંડ્યા. પડોશીઓ તો હરેક વખતે એક જ જવાબ આપી દેતા, કિલ્લાભાઈ હજી ફરક્યા જ નથી ને કાંઈ નથી કાંઈ વાવડ. મનસુખભાઈની વિદાય પછી પાછળથી સૌ ભય અનુભવતા અને સાચે જ કિલ્લાએ કંઈક ગોરખ ધંધા કર્યા લાગે છે, નહીતર આવડા મોટા શેઠિયામ દિવસમાં ત્રણ ત્રણ ફેરી આંટા ખાઈ ખરા. બરોબર આઠ દિવસ સુધી આવી અફવાઓ વહેતી રહી અને આખા રાજકોટમાં જાણ થઈ ગઈ કે સ્ટેશન પરથી કાંકસીવાળો ક્યાંક ભાગી ગયો છે. ગામ આખામાં નરોત્તમ સિવાય કોઈ બીજા કોઈને કિલ્લા વિશે કશી માહિતી નહોતી. બરાબર નવમે દિવસે શહેરમાં તોપના ધડાકા જેવા સમાચાર ફૂટ્યા. પોલિટિકલ એજન્ટના શિરસ્તેદારને હોદ્દે કિલ્લાચંદ હેમતરામ કામદારની નિમણૂક થઈ છે. શહેરીઓને સહેલાઈથી ગળે ન ઉતરે એવા સમાચાર હતા. કિલ્લા આ ક્યાં કિલ્લાની વાત છે, ઓલ્યો કાંક્ષીવાળો જ કે બીજો કોઈ? એજ એજ રમકડાની રેંકડી ફેરવે છે એજ કિલો, પણ એની શાખ શાખ તો કાંક્ષી વાળો છે ને. કામદાર કેદી ને થઈ ગયો, વળી બાપનું નામ હેમતરામ ક્યાંથી નીકળ્યું? તુરત ગામના ડોસા ડગરાવા યાદદાસ્ત ખંખોળે ખંખોળીને સંશોધન શરૂ કરી દીધી, અને જોત જોતામાં તો આ સમાચારનો તાળો મેળવી પણ કાઢ્યો. હા હવે યાદ આવ્યું, હેમતરામ કામદાન કરીને સીતાપુર સ્ટેટના આઝમ દિવાન હતા ખરા. કાઠિયાવાડામાંથી પહેલવેલા વિલાયત જઈને બેરિસ્ટર થઈ આવેલા. એમણે એક તો સમુદ્ર ઉલ્લંઘન કરીને મહાપાતક વહેરેલું, એટલું જ નહીં પણ મલેચ્છો સાથે માંસ મદિરા ખાઈ અને કયા ભ્રષ્ટ કરી આવેલા એવી શંકા પરથી આરંભમાં તો તેઓ નાત બહાર મુકાયેલા અને સમાજમાં બહિષ્કૃત બનેલા. પણ પછીથી આ બહિષ્કૃત માણસ દિવાન પદે પહોંચવાથી આપમેળે જ એને સમાજની સ્વીકૃતિ મળી ગયેલી. એક માત્ર સીતાપુરના મહારાજા આ ધર્મભ્રષ્ટ કારભારીનો સ્પર્શ થયા પછી છુપી રીતે ગંગાજળનું આચમન લઈને પોતાની દેહ શુદ્ધિ કરી લેતા. સીતાપુરના લોકો હજી પણ યાદ કરે છે કે હેમતરામભાઈના ઘરમાં કેળ કેળ હમાણા ઊંચા ચૂલા હતા અને બૈરાઓ ઉભા ઉભા રસોઈ કરતા. ટેબલ ખુરશી ઉપર તો કાચના ઠામમાં જમતા અને હાથે કોળીઓ ભરવાને બદલે છરી કાંટા વાપરતા. મહારાજાનો બાળ પાટવી, રાજ્યના દિવાનનો દીકરો મંચેરશા અને પ્રાઇવેટ સેક્રેટરીનો પુત્ર કિલો, ત્રણેય બાળ ગોઠિયા રજવાડી બગીમાં ભેગા ફરવા નીકળતા. હા રાજકોટવાસીઓને હવે જ યાદ આવ્યું કે સીતાપુર સ્ટેટની ગાદીના વારસ વિશેનો બહુ ગવાયેલો મુકદ્દમો લડવા માટે બેરિસ્ટર કામદાર રાજકોટમાં આવતા ખરા. કિશોર વયનો કિલો પણ પિતાની સાથે કોઈ કોઈ વાર આવતો. એ વેળા કાઠિયાવાડમાંથી વિલાયત જઈ આવેલા આ એકમાત્ર દેશી માણસ સાથે પોલિટિકલ એજન્ટને સ્વાભાવિક રીતે જ મૈત્રી કેળવાઈ ગયેલી અને બંને વચ્ચે સારો ઘરોબો થઈ ગયેલો. પછી તો ગાદી વારસાનો આ ખટલો છેક પ્રિવી કાઉન્સિલમાં પહોંચેલો અને બેરિસ્ટર કામદાર એ માટે વિલાયત સુધી લડવા ગયેલા. ત્રણ ત્રણ વર્ષ સુધી ચાલેલા ખટલાને અંતે બેરિસ્ટર પરાજિત થઈને પાછા ફરેલા. ખટલો નિષ્ફળ ગયાના સમાચાર અલબત્ત ચોંકાવનારા હતા, પણ એથી વધારે ચોંકાવનારી ઘટનાઓ તો એ પછી બનવા પામેલી, જેને પરિણામે આખું કાઠિયાવાડ ખળભળી ઉઠેલું. કોઈએ સીતાપુરના રાજવીના કાન ભંભેર્યા કે બેરિસ્ટર કામદાર જબરી લાંચ કાઢી છે અને જાણી જોઈને મુકદ્દમા હારી ગયા છે. કાચા કાનના રાજવીએ પોતાના જ કારભારીના ઘર ઉપર જપ્તી બેસાડી, મશહૂર કારભારીના ઘરબાર પર જપ્તી બેઠી, એ સમાચાર જેટલા આઘાતજનક હતા એથી વધારે ગમખવાર બનાવતો આ બન્યો. જપ્તીના દિવસે જ સકમંદ સંજોગોમાં કારભારી હેમતરામ કામદારનું અવસાન થયેલું. આ અણધાર્યા અવસાન અંગે પણ ગામમાં જેટલી જીભ હતી એટલા અનુમાનો થવા પામ્યા હતા. એક વાયકા એવી હતી કે પોતાની પ્રામાણિકતા ઉપર આવેલું આ આળ ખમી ન શકવાથી લોકનિંદામાંથી બચવા ખાતર કામદારે અખોળો અફીણ ગોળીને આપઘાત કરેલો. બીજું અનુમાન એવું હતું કે રાજવીએ આગલી રાતે એક ભજન સમારંભ યોજેલો અને એ વખતે ઘર ભરીને ખોરાકમાં ગુપ્ત રીતે ભેળવી દેવામાં આવેલું. સાચી વાત શી હતી એ તો આજ સુધી કલ્પનાનો જ વિષય રહ્યો હતો. એ ગમખવાર બનાવને પરિણામે હેમતરામ કામદારનું કુટુંબ છિન્ન ભિન્ન થઈ ગયેલું. પતિના અવસાન પછી વૈધવ્યનો અને પ્રતિષ્ઠા હાનિનો બેવડો આઘાત કામદાર પત્નીથી લાંબો સમય જીરવી શકાયો નહીં. એક વેળા જેને ત્યાં સુખ સાહેબની છોળો ઉડતી હતી ને, એ ગૃહિણીને મબલક માલ મિલકત અને ઘર વર્ષે સુદ્ધા પર સરકારી સીલ લાગી ગયા પછી જે દિવસો જોવા પડ્યા એ કોઈપણ ગૃહિણીનું હૃદય ભાંગી નાખવાને બસ હતા. પત્નીને પતિવિયોગની કદી કળ કદી વળી જ નહીં અને કુટુંબ પર આવી પડેલ કલંકમય આપત્તિનો દુઃખ કણસતા કણાસતા તેઓ મરી પરવાર્યા. યુવાવસ્થામાં પ્રવેશેલા કિલાને તો ત્રેવડો વજ્રાઘાત થયો. ક્ષયરોગની મરણ પથારીમાંથી જે દૈવ કૃપાએ ઉભે થયેલો ત્યારે મૃત્યુની ચોટ તો અનુભવી ચૂકો જ હતો. એમાં વૈવાહિક જીવનનો આઘાત પડ્યો. સૌને ખાતરી હતી કે ક્ષય જેવા જીવલેણ રોગમાંથી આ યુવાન ઉગરશે નહીં. એ ગણતરીએ તો એની વાગદત્તાનો વૈવિષ્ય બીજે સ્થળે કરાયેલું, પણ જાણે કે પ્રારબ્ધનો પરિહાસ કરવા જ કિલો મંદવાડમાંથી સાજો થઈને ઉઠ્યો. એની જીજાઈ વિશા જોઈને સગા સ્નેહીઓને પણ કૌતુક થયું. રાજરોગમાંથી ઉગરી ગયેલો એક યુવાન અગાઉનો આશા ભર્યો ઉમંગ ભર્યો જીવન રસથી છલો છલ એવો કોડીલો અને કોડામણો કિલો નહોતો રહ્યો, એ તો હતો પૂર્વાશ્રમના કિલ્લાનું હાલતું ચાલતું પ્રેત માત્ર. જયારે એને જણાવવામાં આવ્યું એના જીવનમાં એક ભયંકર કરુણતા સર્જાઈ ગઈ છે, ત્યારે આ યુવાનના દિલમાં તેમજ દિમાગમાં નિતાંત નિર્વેદ છવાઈ ગયો. અને નિર્વેદમાં ઉમેરો કરનારી કૌટુંબિક આપત્તિ આવી પડી. નર શાર્દુલ જમા ક્ષમા પિતાનું નામોશી ભર્યા સંજોગોમાં મૃત્યુ થયું. એ સંજોગોએ કિલ્લાના ચિત્ત તંત્ર ઉપર બીજી ચોટ મારી. એમાંથી એને હજી તો પૂરી કળ વળે એ પહેલા જ એની વાલસોઈ માતાએ દુનિયામાંથી વિદાય લીધી. આટલી આપત્તિઓ કોઈપણ વિચારશીલ માણસના હૃદયમાં સંઘર્ષ જન્મવા માટે પૂરતી હતી. યુવાન કિલ્લાના હૃદયમાં પણ પ્રશ્ન ફૂંફાડી ઉઠ્યો કે માણસ ઉપર આટલા દુઃખો શા માટે. અને પ્રશ્નનો ઉત્તર મેળવવા એ ચાલી નીકળ્યો. અજ્ઞાતવાસના પૂરા 5 વર્ષના યુવાનને ક્યાં અને કેવી રીતે ગાળ્યા એ તો કિલ્લાના સગા સ્નેહીઓ પણ કશું જાણી શકેલા નહીં. કર્ણોપકર્ણ વાતો આવતી કે કિલ્લો બાવો થઈ ગયો છે અને ગિરનારમાં કોઈ યોગી સાથે રહે છે. એને તો જૈન સાધુ પાસેથી દીક્ષા અંગીકાર કરી છે અને પાવાપુરી તરફ વિહાર કરે છે. અરે ના ના, એ તો પરિવ્રાજક થઈને હિમાલય તરફ નીકળી ગયો છે. નારે ના, એને તો દીક્ષા નથી લીધી ને યોગી પણ નથી થયો. એ તો પેટનો ખાડો પૂરવા અજાણ્યા ગામડામાં ભીખ માગતો ભટકે છે. કોઈએ તો એટલે સુધી જાહેરાત કરી દીધી કે કિલ્લો તો ક્યારનો મણિકર્ણિકાના ઘાટ ઉપર મરી પરવાર્યો છે. આમાંની આ છેલ્લી જાહેરાતનો જાણે કે જવાબ આપવા જ કિલ્લો એક સવારના પહોરમાં રાજકોટની શેરીમાં મોટે સાથે બોલતો બોલતો નીકળી પડ્યો કે લ્યો આ માથા ઓળવાની વિલાયતી કાંગસી, માથામાંથી ઝૂ લીક ખોડો હન ધોઈ ખંખેરી કાઢે એવી આ નવતર કાંગસી. અને બહુ લાંબી વાતો બહુ લાંબા સમય સુધી યાદ ન રાખવાને ટેવાયેલી લોકસ્મૃતિ કિલ્લાની મૂળ અટક કામદાર સગવડપૂર્વક ભૂલી ગઈ અને એને કિલ્લા કાંક્ષીવાળા તરીકે પ્રસ્થાપિત કરી દીધો. ને આજે લોકોનો લાડીલો કાંક્ષીવાળો શહેરના આબાર વૃદ્ધ સૌ જેને ટૂંકારે સંબોધતા, એ રમકડાની રેંકડી ફેરવીને પેટીયું રેડનારો માણસ વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સીમાં શિરસ્તેદારના સ્પૃહણીય હોદ્દા ઉપર સ્થાપિત થયો હતો. સમાચાર સાંભળીને આરંભમાં તો લોકોને આભાર અનુભવ્યો. તુરંત જે પરિસ્થિતિને અનુકૂળ થવા ટેવાયેલા લોકમાનસે આ નિર્ણયને વ્યાજબી ઠારવતા કારણો પણ આપમેળે જ શોધીને ઉપજાવી કર્યા. અરે ભાઈ, ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ. હમણાં ભલે કિલ્લો રખડતો રજોડતો થઈ ગયો, પણ આ અંતે ભરજન કોનું? હેમંતરામ કામદારનું. બાપની હોશિયારી દીકરામાં આવ્યા વિના રહે, અંતે કદર થઈ ખરી. હો કૌતુક તો જુઓ, આપણે હવે તો બિચારાને કાંક્ષી વાળો કહીને હાવ કાંકરો જ કાઢી નાખ્યો હતો. એમાં આ પારકા પરદેશના ગોરા સાહેબે એનું પાણી ભરખ્યું. લાડ સાહેબ પણ સંબંધનો સાચો નીકળ્યો. હેમંતરામભાઈ હાટે હારેનો જૂનો નાતો ભૂલ્યો નહીં, પોતાના દોસ્તારના દીકરાનો હાથ ઝાલ્યો ખરો. નવા શિરસ્તેદારની નિમણૂક થયાના સમાચાર સાંભળતા જ રાજા રજવાડા તો આ નવા અમલદારને કુશાલી પાઠવવા ભેટ સોગાદો લઈને દોડી ગયા. ઓળખાણને કલ્પવૃક્ષ જમી સમૃદ્ધિની ખાણ સમજનાર વ્યવહારડાયા લોકો પણ ખુશાલી વ્યક્ત કરવાને બાને સાકરના પડા લઈને કોઠીમાં કિલ્લાને મળવા દોડી ગયા. દુનિયાદારીને ઘોળીને પી ગયેલો ફરતલ અને જાણતર કિલ્લો આ બધી મતલબી લીલાને એક મર્મગ્નની દ્રષ્ટિથી અવલોકી રહ્યો. પોતાના હોદ્દાનો મોભો સમજીને એ મોઢા ઉપર મહાપરાણે ભાર રાખી રહ્યો હતો, મનમાં તો સંસારની આ સ્વાર્થ લીલા ઉપર દાર્શનિકની અદાથી હસતો જ હતો. એને નવાઈ તો એ લાગતી હતી કે આજે આપણે તો એક જ કુટુંબના સાવ નજીકનું સગપણ, અરે એક જ ગોતરિયા વગેરે સંબંધોનો દાવો કરનાર આટલા બધા સગાઓ એકાએક ક્યાંથી ફૂટી નીકળ્યા? આટલા દિવસ આ હવ સગા અને સંબંધીઓ ક્યાં સંતાઈ ગયા હતા? નાનપણમાં પિતા સાથે અમલદારીનો દોર તમામ નજરે જોઈ ચૂકેલો કિલ્લો આ બધી ખુશામત ભરી ખુશાલીઓથી અંજાઈ જાય એમ નહોતો. હેમતરામ કામદારની હયાતી દરમિયાન રજવાડાના ખૂની ભપકાતો એણે આંખ ભરીને નિહાળ્યા હતા. તેથી જ તો લાટ સાહેબના અતિ આગ્રહને અવશ થઈને સિરસ્તેદારના હોદ્દા ઉપર આરૂઢ થયેલો કિલો બે ચાર દિવસમાં જ એવો તો અકળાઈ ઉઠ્યો કે ખુશામત ને સિફારસના ગુંગળાવનારા વાતાવરણમાંથી ઘડી પર મોકળાશ મેળવવા એ સાંજને સમયે સીધો પોતાના બાલમિત્ર મંચેરશાને મળવા દોડી ગયો. કિલો જયારે મંચેરશાની પેઢી ઉપર પહોંચ્યો ત્યારે મંચેરશા પોતે અંદરના ઓરડામાં પરદેશોની ટપાલ તૈયાર કરવામાં રોકાયા હતા અને આગળના ઓરડામાં નરોત્તમ સ્થાનિક ખરીદીઓનો હિસાબ તૈયાર કરતો હતો. કિલ્લાને પેઢીના પગથિયા ચડતો જોઈને જ નરોત્તમે એને ઉમકાભેર આવકાર આપ્યો. પધારો પધારો સિરસ્તેદાર સાહેબ પધારો. લ્યા ગામ આખું તો ઠીક પણ તું પોતે મારી ઠેકડી કરીશ? કિલ્લાએ કહ્યું. અરે પણ એમાં ઠેકડી છે ને, મોટા અમલદારને તો સાહેબ કહીને જ બોલાવાય. અલ્યા પણ આપણે બે તો નાના મોટા ભાઈ ગણે, તું ઉઠીને મને સાહેબ કહે એ શોભે, પણ તમે ઉઠીને મને પ્રભુલાલ શેઠ કહો એ શોભતું હોય તો હું તો તમને સુરેશદેવ સાહેબ સિરસ્તેદાર સાહેબ કહું ને એ શા માટે ન શોભે? નરો તમને કિલો બંને ખડખડાટ હસી પડ્યા. કિલ્લાના પરિચિત હાસ્યનો અવાજ સાંભળીને અંદરના ઓરડામાંથી મંચેરશા દોડી આવ્યા અને અરે કિલ્લા દીકરા, તે તો ગજબ કરી નાખ્યો ને કાંઈ કહીને પોતાના બા ગોઠીને પ્રેમપૂર્વક ભેટી પડ્યા. બાજુમાં ઉભેલો નરોત્તમ નાનપણના આ બે દિલોજાના દોસ્તોને અહોભાવથી અવલોકી રહ્યો અને પછી તો બંને બા ગોઠિયાઓને કેટલી પેટ છૂટી અને પ્રેમભરી વાત કરી. મંચેરશાએ કહ્યું, એ તો બાવા તોપનો ધડાકો કરી નાખ્યો ને કઈ? મેં નહીં, એ જીજી સાહેબે, એને પરાણે મને આ નવી પળોજણ વળગાડી. કિલ્લાએ ખુલાસો કર્યો. પણ આટલા દિવસ સુધી કઈ દુનિયામાં ગાયબ થઈ ગયો હતો? મંજેરશાએ ફરિયાદ કરી. તારી તપાસ કરવા 500 માણસો પેઢી ઉપર આવી ગયેલા. હું તો વોટસેન સાહેબના બંગલે જ પુરાઈ રહ્યો હતો. તે લાટ સાહેબે તને બંગલામાં પૂરી મૂકેલો? લગભગ એવું જ કહીને કિલ્લાએ ખુલાસો કર્યો. ઘરબાર છોડ્યા પછી 5 વર્ષ સુધી મેં શું શું કર્યું, ક્યાં ક્યાં ફરી આવ્યો એ બધું સાહેબને સાંભળવું હતું. બાબા અમે પૂછીએ છીએ ત્યારે તો કાંઈ સંભળાવતો નથી, ને આ વહેલાથી સાહેબને બધું સંભળાવી બેઠો. મંચેર સાહેબ બીજી ફરિયાદ કરી. પણ એ જેજી સાહેબે બહુ આગ્રહ કર્યો ત્યારે ન છૂટકે બધું કહેવું પડ્યું. એમણે એ બધું અક્ષરે અક્ષર નોંધી લીધું. નોંધે પણ લીધો? મંચેરશાએ આશ્ચર્યથી પૂછ્યું, બધું નોંધી લઈને તારા પર રિપોર્ટ કરવાના છે કે શું? રિપોર્ટ નહીં, વાર્તા, કિલ્લાએ કહ્યું. વોટસન સાહેબ તો કાઠિયાવાડને ગામડે ગામડે ફરીને જૂના બારવટીયાઓની વાર્તા તૈયાર કરે ને. બરોબર છે, મંચેરશા વ્યંગમાં બોલ્યા. આ કિલો પણ કાદો મકરાણી જેવો બારવટીયો જ છે ને, પણ મેં કાદરબક્ષ જેટલા કોઈના નાક નથી કાપ્યા. અરે તે તો છરી કે ચપ્પુ વાપર્યા વિના જ ગામ આખાના નાક કાપી નાખ્યા છે. મંચેરશાએ ટકોર કરી. સિરસ્તેદારની પોસ્ટ ઉપર પૂગીને તે તો ભલભલાના મૂછાળાઓના નાક શું મૂછ પણ મૂંડી નાખી છે. આમે અમલદારોનું કામ ઊંધે અસ્તરે જ મૂંડવાનું હોય છે, કિલ્લાએ મિત્રની મજાકમાં પૂર્તિ કરી આપીને ઉમેર્યું. પણ મને તો લાટ સાહેબે પરાણે આ લપ વળગાડી. મારા બાપુના એ જૂના દોસ્તાર હતા ને, હું ક્યાં નથી જાણતો. રોજ સાંજે બે જણા સાથે જ ડિનર લેતા. એ ડિનરમાંથી જ આ મોકાણ ઉભી થઈ ને, કિલ્લાએ કહ્યું. હું ટેબલ ઉપર બાપુની પડખેની ખુરશીમાં બેસતો એટલે સાહેબને મારો ચહેરો મારો બરાબર યાદ રહી ગયેલો, ને આટલા વર્ષ પછી સ્ટેશન ઉપર મને રમકડા વેચતો આબાદ ઓળખી ગયો. કિલ્લા પણ હવે તારી એ રમકડાની રેંકડીનું શું થવાનું? રેંકડી તો ફરતી જ રહેશે, પણ ફેરવશે કોણ? મંચેરશાએ ઉગ્ર અવાજે પૂછ્યું. કોઠીની કચેરીમાંથી તું ફેરવવા આવીશ? દાવરશા ફકીર ફેરવશે, કિલ્લાએ સ્વસ્થ અવાજે જવાબ આપ્યો. એ બિચારો ભીખ માંગીને ચરસ ફૂંકે છે, એને બદલે હવે રેંકડીમાંથી રોટલા કાઢશે? અલ્યા તું તો આવડો મોટો અમલદાર થયો તોય રેંકડીનો મોહ છૂટ્યો નહીં તને. નહીં છૂટે ને છોડવા નોય નથી મંચેરશા લાય સમજાયું. અમલદારી તો આ જ છે ને કાલ ન હોય. રેંકડી તો કાયમ રોટલા આપે. તમે તો રજવાડામાં જ ઉછર્યા છો એટલે જાણો છો કે ઉતર્યો અમલદાર કોડી નો. હું પણ હોદ્દેથી ઉતરું તો પાછો રેંકડી. બાકી આ બધા માનપાન કિલ્લાને નથી મળતા, કિલ્લાના હોદ્દાને મળે છે. મારા બાપુ કહેતા ને કે સિપાહીને નહીં સિપાહીની લાકડીને માન છે. માનપાન વિશેની વાતચીતમાંથી ક્યાં ક્યાં રાજવીઓ કિલ્લાને નજરાણો કરી ગયા એની વાત નીકળી. કિલ્લાએ જરાક ક્ષોભ સાથે જણાવ્યું, આપણો અજુડો પણ સોનેરી સાફો અને મીઠાઈનો ટોપલો પરણા મૂકી ગયો. નરોત્તમ આ અજુડાનો અપરિચિત નામોચ્ચાર સાંભળીને વિચારમાં પડી ગયો. મંચેર શાહ તો એનો સંદર્ભ તુરંત સમજી ગયા. અજુડો એ સીતાપુરના વર્તમાન ઠાકોર અજીતસિંહજીનું બાળપણનું આ ભાઈબંધો યોજેલું વાલસો એવું સંબોધન હતું. એ અજુ સાથે કિલો અને મંચેર શાહ રજવાડી બગીમાં બેસીને ફરવા નીકળતા, રમતો રમતા મસ્તી તોફાન કરતા, પણ હવે અણગમતા બની ગયેલા એ નામનો ઉલ્લેખ સાંભળીને મંચેર શાહે પ્રકોપ ઠાલ્યો. અજુડો તને મીઠાઈની ટોપલી આપી ગયો ને તે એ ટોપલી પણ લઈ પણ લીધી. લઈ જ લેવી પડે ને, માણસ સામેથી આપવા આવે એને આડા હાથ થોડા દેવાય છે. કિલ્લાએ કહ્યું, એ અજીતસિંહના બાપે તો હેમતરામને ઝેર ખવડાવ્યું હતું, એનો પોરિયો તને મીઠાઈ ખવડાવવા આવે. બોલો માં મંચેર શાહ, બોલો માં. કિલ્લાએ પોતાના મિત્રને અર્ધેથી અટકાવ બોલતો અટકાવી દીધો. ગઈ ગુજરી હવે યાદ ન કરાય મંચેર શાહ, બધો એ બનવા કાળ. જે થવાનું હતું એ થઈ ગયું. જૂના વેર ઝેર સંભાળવાથી શું ફાયદો? બાપુ કમોતે મર્યા એ હવે થોડા પાછા આવવાના હતા. બોલતા બોલતા કિલ્લાનો અવાજ ગળગળો થઈ ગયો અને પિતાના કરુણ મૃત્યુની યાદ તાજી થતા ગળે ડૂમો ભરાયો. આંખમાં જળજળિયા આવી ગયા અને પાઘડીના છેડા વડે લૂછી નાખ્યા. પોતાના મિત્રને શોકમગ્ન જોઈ સહૃદય મંચેર શાહ પણ મૂંગા થઈ ગયા. નરોત્તમ તો આભો બનીને કિલ્લા સામે તાકી જ રહ્યો. બાહ્ય દેખાવે વૃક્ષ અને કાઠી છાતીવાળો દેખાતો આ માણસ આટલો બધો સંવેદનશીલ અને પોચા હૃદયનો હતો? અહોનિશ આનંદની છોળો ઉડાડનાર આ હસમુખા માણસનું અંતર આંસુથી જ છલોછલ છે કે શું? હૃદયના અશ્રુ પ્રવાહને ખાળે રાખવા ખાતર જ તો એ હરહમેશ મોઢા ઉપર મુસ્કુરાટ નથી રાખતો ને. વાતાવરણમાં એવી તો ગમગીની ફેલાઈ ગઈ કે ત્રણેય જણ સાવ મૂંગા જ બેસી રહ્યા. થોડી વારે સ્વસ્થ થયા પછી કિલ્લાએ કહ્યું કે જૂના વેરઝેર ભૂલી જઈએ તો જ આ દુનિયામાં જીવી શકાય મંચેર શાહ. અને પછી પોતાની આદત મુજબ એક સુભાષિત સંભળાવી દીધું. મીઠીભાઈ સ્વામી વખાણ વાંચતા વાંચતા કહે છે કે એ સાચું છે કે વેરથી વેર સમતું નથી, વનો વેરીને પણ વશ કરે. સમજ્યા ને મંચેર શાહ? બન્યું એવું કે હેમંતરામ કામદારના ઉલ્લેખથી આંસુ કિલ્લાની આંખમાં આવ્યા હતા. એનો આઘાત તો કિલ્લા કરતા મંચેર શાહને વધારે લાગ્યો હતો. સાચદિલ પારસી સજ્જન સાવ મૂંગા જ થઈ ગયા હતા. આ સ્થિતિ ચકોર કિલ્લાના ધ્યાન બહાર થોડી રહી શકે. તુરંત એને વાતાવરણમાંનો જ્ઞાનીભર નિભાર દૂર કરવાના ઈરાદાથી વાતચીતમાં વિષયાંતર કર્યું. વેપાર પાણી કેવા ચાલે છે મંચેર શાહ? સરસ. આ મોસમમાં તો અતમચંદભાઈએ રંગ રાખી દીધો છે. અમરગઢ સ્ટેશન ઉપરથી 30 વેગન માલ તો ચડી પણ ગયો છે ને પેલી વેલાતી પેઢીવાલા તો વિચારમાં પડી ગયા છે મંચેર શાહે કહ્યું. અને પોતાની હરીફ વિલાયતી પેઢી યાદ આવતા તુરંત એમને મનસુખભાઈ પણ યાદ આવી ગયા. અરે હું તને કહેતા જ ભૂલી ગયો કિલ્લા, પેલા લાંબા ડગલાવાળા મનસુખલાલ ખરા ને, તે રોજ 2-2 વાર તારી તપાસ કરવા અહીં આવ્યા કરે છે. આજે સવારના પહોરમાં જ મને મળી ગયા અને સાકરનો પડો આપી ગયા. બિચારા એક અઠવાડિયાથી તારી પાછળ પગરખા ઘસતા હતા ને રોજ સવારે ને સાંજે આય આવીને તારા પ્રભુલાલ શેઠને પૂછી જતા કે કિલ્લાભાઈ ક્યાં ગયા છે. એ તારા ભલા ભોરા ખોદાઈજી જેવા વાનિયાને તે સાણસામાં લીધો જ કે શું? સાણસામાં તો આજે એણે મને લીધો. કિલ્લા જેવા કિલ્લા નહીં વળી સાંસામાં લઈ શકે એવો માયનો પુત્ર કોઈ પાકીઓ છે ખરો કે? આ મનસુખભાઈએ મને જરાક સાણસામાં લીધો ખરો. કિલાએ કહ્યું, આજે સવારમાં આવીને મને પૂછી ગયા કે મંતેરશાની પેઢીવાળા પ્રભુલાલ શેઠ માણસ કેવા. હા પછી? મેં કહ્યું કે સોના જેવા. હા પછી એને પૂછ્યું કે પ્રભુલાલ પરણેલા છે કે કુંવારા. એટલે મેં કહ્યું કે કાચા કુંવારા. હવે સમજાયું કે વાનીઓ આટલા દિવસથી પેઢીના પગથિયા શું કામે ઘસતો તે. મંચેરશાએ પૂછ્યું, પછી શું વાત થઈ કિલા? પછી એણે કહ્યું કે મારી એક ભાણેજ છે, મેંગણીમાં રહે છે, પ્રભુલાલ શેઠ કૃપા કરે તો એનું વેશવાળ કરવાનો વિચાર છે. આવી ગયો એલા નરોત્તમ? મંચેરશા આનંદી ઉઠ્યા, દીકરા તું તો હવે અધરાવાનો. કિલાએ કહ્યું, ધીરા ખમો મંચેરશા, ધીરા ખમો. તમારા પ્રભુલાલ શેઠને એમ સીધે સીધા અધરાવી શકાય એમ નથી. કેમ ભલા? સીધેથી તો નહીં તો શું આડો અધરાવીશ? ઉત્સાહી મંચેરશાએ ઉગ્ર અવાજે પૂછ્યું. કિલાએ શાંત અવાજે છતાં શ્રદ્ધાપૂર્વક જવાબ આપ્યો, હા કોઈ આડી રીતે જ આ છોકરાને અધરાવવો પડશે, કેમ કે અત્યાર સુધીમાં આ કિલાએ એનું થોડુંક આડું વેતરી નાખ્યું છે. આને કહેવાય મિત્રો પ્રારબ્ધનો પરિહાસ.